पत्र जरा कठिन लक्ष्य शब्दों कदाच पकड़ा से पण एनो भाव पकड़ावो जरा कठिन छे। उत्तरोत्तर वधती दशा एमां ज्यारे कंई पण वस्तु लखाय त्यारे ए आत्माने स्पर्शीने ए वाणी प्रकाशित थती होय छे, એમાં અનુભવનો રસ ઘૂંટાયેલો હોય છે, એટલે એ શબ્દો હોઠથી નથી નીકળતા, અંતરથી નીકળે છે, સાધનામાંથી કસાઈને લસાઈને એ વાત આવે છે। ત્યારે એ સમજવા માટે જીવે પણ પોતાની એટલી ઊંચી દશા પ્રાપ્ત કરવી પડે, નહીં તો એ પકડાય નહીં। તો એ દ્રષ્ટિએ એક તો પત્ર લખાયો છે ધરમપુરથી, એવું નિવૃત્તિ ક્ષેત્ર છે કે જ્યાં કૃપાળુદેવ માત્ર નિવૃત્તિ ગ્રહણ કરવા ગયા હતા। જેમ ઈડરનું સ્થાન છે એ પહાડનું સ્થાન છે, વિહારધામ છે એમાં જંગલ સ્થાન છે, પર્યાવરણનું છે, આખી સૃષ્ટિ સાથેનું તાદામ્ય છે, પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને વનસ્પતિ આ બધાનો જ્યાં સમન્વય છે, અને ત્યાં જગતની માનવ સૃષ્ટિની સાથોસાથ અન્ય સૃષ્ટિ પણ જીવી રહી છે, પશુની પક્ષીની પ્રાણીની, આ પર્યાવરણ સૃષ્ટિમાં જ્ઞાનીઓ અરણ્ય જેને આપણે કહીએ છીએ એ અરણ્ય ક્ષેત્રમાં ગયા છે। જીવને એકાત્મતા સર્વ જીવ રાશિ સાથે છે, માત્ર માનવ સાથે નથી, સમસ્ત જીવરાશિ સાથે જ્યાં સુધી એની એકરૂપતા ન થાય, અવિરોધપણું ન થાય, તાદાત્મ્યતા ન થાય, ત્યાં સુધી એને આ જીવના કલ્યાણની મંગલમય ભાવના અને એની સાધના પરિણિત થતી નથી। એટલે આખી સંસ્કૃતિ જે છે, આધ્યાત્મિક સંસ્કૃતિ, એ સંસ્કૃતિની સાધનાના સ્થળ પહાડો છે, નદીઓ છે, સમુદ્રના કિનારા છે, જંગલો છે, અરણ્ય છે, વન છે, બહુ મનુષ્યની જ વસ્તી છે કેવળ, અને સમસ્ત બાકીની જીવસૃષ્ટિનો સંહાર કરીને પણ જે સુખી થઈને જીવવા ઈચ્છે છે એવી વર્તમાન સંસ્કૃતિમાં ત્યાગ સંસ્કૃતિ પનપી ન શકે, એમાં ભોગ સંસ્કૃતિ ચાલે। આજે આપણે ગમે તે દેશોમાં જઈએ તો ભૌતિક સંસ્કૃતિના પ્રત્યેક દેશોમાં ભોગની સંસ્કૃતિ, એ સંહારની સંસ્કૃતિ, વિનાશની સંસ્કૃતિ, એ મનુષ્ય સિવાયના સકળ જગતનો વિનાશ, પર્યાવરણનો વિનાશ, પશુ પક્ષી પ્રાણીઓનો વિનાશ, વનસ્પતિનો વિનાશ, બેફામ વિનાશ, ત્યાં મનુષ્ય સિવાય કોઈ સુખે જીવી ન શકે। આપણને શોખ થઈ ગયો છે, જુઓ ત્યાં ક્યાંય ચકલું યાડું ન આવે, પણ ક્યાંથી આવે? રસ્તા કેવા સાફ, ક્યાંય કોઈ બકરું યાડું ન આવે, અરે તને બકરાના દર્શન ન થાય, કારણ કે આખી સંસ્કૃતિનું સ્વરૂપ હજુ સમજાયું નથી, ભોગ સંસ્કૃતિ છે। મનુષ્ય સિવાયની તમામ જે જીવરાશિ છે એ જીવરાશિનો સંહાર કરીને, એનો વિનાશ કરીને માત્ર ભોગોપસાન સાધનો જે છે ભોગોપભોગના, એને જ મહત્વ આપીને ચાલતી સંસ્કૃતિના પ્રભાવો છે। એટલે ત્યાં કદી આત્મિક શાંતિ પ્રાપ્ત ન થાય। ત્યાંથી જે લોકોને કંઈક થોડુંક સત્ય પ્રાપ્ત થયું એ લોકો હિમાલયમાં આવ્યા, ભારત સિવાયના એશિયાના બીજા દેશોમાં ગયા જ્યાં સંતો વિચર્યા છે, તો ત્યાં શાંતિનો અનુભવ માટેનો એક એને પ્રતીતિ થોડી આવી. આ જે છે એ બેકગ્રાઉન્ડ છે. એમ આધ્યાત્મિક સાધનામાં એની પશ્ચાત ભૂમિકા જો બરોબર ન હોય તો સાધના થતી જ નથી. અહીંયા પણ આપણે પણ કૃપાળુ દેવે આ વાત એટલી સરસ રીતે મૂકી છે, ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. સરસ મજાના વ્યાખ્યાનો ચાલે છે, સારા પુસ્તકાલયો છે, ઘણા ઉત્તમ ગ્રંથો છે અને ગ્રંથોની વાંચના ચાલે છે, માટે ત્યાં જ્ઞાનનું સર્જન થાય છે. એટલે જ ફાઇવ સ્ટાર કલ્ચરની જે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલે છે ને એમાં જ્ઞાન બહુ શૂન્યપણામાં હોય છે. વાચાળતા ખરી, માહિતી ખરી, માહિતી તે જ્ઞાન નથી, જાણકારી તે જ્ઞાન નથી, અનુભૂતિ તે જ્ઞાન છે, પરમ તત્વની અનુભૂતિ. અને એ વૈરાગ્યની ભૂમિકા સિવાય એ અનુભૂતિ થતી નથી. ફૂલ ફ્લેજ અનુકૂળતા છે, ફાઇવ સ્ટાર છે અને સુખ શૈલ્યાપણું છે, સાતા શૈલ્યાપણું છે, બધી જ પ્રકારની મન ખાઓ પીઓ મજા કરો આરામ કરો આ છે તે છે, તે પુસ્તકથી જ્ઞાન ન આવે, પ્રવચનથી પણ ન આવે. જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ એ અંતર્મુખતાનો માર્ગ છે, અને અંતર્મુખતામાં જેટલું જગત સાથેનું ચિંતન ચાલે, બહિર્મુખતામાં કેવળ મતલબના પરિચિતો સાથેનું ચિંતન ચાલે. આપણે બહિર્મુખતામાં ચિંતન કરીએ કોનું કરીએ, જે આપણા મતલબી સગાવાલા હોય એનું ચિંતન ચાલ્યા કરે દિવસ ને રાત. અંતર્મુખતામાં જીવ રાશિનું ચિંતન ચાલી શકે. આપણી સાધનાના આ અનુભવમાંથી આપણે પસાર થવું જોઈએ. 7 લાખનો પાઠ બોલો, પણ એ 7 લાખના પાઠની સાથે એની અભિધા જે છે એ પકડાય છે? સમૂહની અંદર તો કઈ નહીં, 7 લાખ પૃથ્વી કહે, 7 લાખ અપ કહે, 7 લાખ પેવું કહે, 7 લાખ વાવ કહે, પણ અંતર્મુક્તામાં એકાકીપણામાં સાધનાની અસંગતાની સાધનામાં પૃથ્વી કઈની 7 લાખ યોનિઓ, અપ કઈની 7 લાખ યોનિઓ, વાયુ કઈની, વનસ્પતિ કાયની, પ્રત્યેક વનસ્પતિ કાયની 14 લાખ, 10 લાખ અને સાધારણ વનસ્પતિ કાયની 14 લાખ, એમાં 7 લાખ નિત્ય નિગોદ. સાધારણ વનસ્પતિ કાય એટલે એક જ દેહની અંદર અનંત જીવો હોય એ સાધારણ, એને પોતાનો સ્વતંત્ર દેહ નથી. એવી 7 લાખ યોની નિત્ય નિગોદની અને 7 લાખ યોની એ વ્યવહાર નિગોદની, કે જેમાં જઈને આવે એ શક્ય છે, પણ નિગોદ નિત્ય નિગોદમાંથી તો એને બહાર નીકળવું પણ સંભવિત નથી. એક જીવ તીર્થંકર થાય ત્યારે એક જીવ એમાંથી બહાર પડે. કેટલો ઉપકાર તીર્થંકરોનો છે, આપણે ક્યાંથી બહાર પડ્યા હશો કોને ખબર છે. અનંતકાળના પરિભ્રમણનો આ વિચાર, પરમાર્થ માર્ગનું આ રહસ્ય, આ એના ભેદ એ પકડાતા નથી ત્યાં સુધી સાધનામાં ગંભીરતા આવતી નથી. એ સાધના માત્ર પોતાના જે કંઈ છે રંગરાગ એના આધાર ઉપર ચાલ, હું આમ કરું છું, હું આમ કરું, હું જ છે, ક્યાંય આત્મા નથી. કારણ કે અહીંયા પોતાના દેહ સ્વરૂપને ભૂલીને જીવ રાશિનું ચિંતન જ થતું નથી. ત્યાં સુધી કરુણા શબ્દનો શું અર્થ, દયા મૂળ ધર્મનો શું અર્થ, ધર્મનો બીજો દયા સમાન. અહીંયા દયા એટલે સમજે કે આ ઘરે કોઈ માગણ આવ્યો તો લોટની ચપટી દીધી અને ક્યાંક પૈસો બે પૈસા કોકના ચપકર ચપણી એમાં નાખ્યા, સમજે કે જાણી દયા તો મારા જેવો દયાળુ કોઈ નથી. બહુ મુશ્કેલ છે. પરમાર્થની સાધનામાં વાતો કરવી ઘણી સરળ છે, પણ પરમાર્થની ભૂમિકામાં આવવું અને પછી કરવું કઠિન છે. એવી થોડી થોડી વાતો પરમ કૃપાળુ દેવે એમના બોધપત્રોમાં જ્યાં જ્યાં જેવો જેવો અવસર મળ્યો, જેવા જેવા મુમુક્ષુ મળ્યા, જેવા એમને પ્રશ્નો થયા, એ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રસંગ પ્રાપ્ત થયો, ત્યારે એમને આવી પ્રકારનું અદ્ભુત વાત મૂકી છે. જે વાત કેવળ બોધ આપે એમાં ન આવે, આ વ્યાખ્યાનનો વિષય નથી, એટલે આગમમાં ન આવે. એટલે ઘણી વાર કીધું છે કે અમારી વાતોનું ધ્યાન રાખજો તમે, શાસ્ત્રમાં પણ નથી, સાંભળવામાં પણ નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે અમે કહીએ છીએ તમે વિશ્વાસ રાખજો, અને અમે અનુભૂતિના સ્તર ઉપર રહીને કહીએ છીએ. અમે કોઈ ચોપડા વાંચીને કહેતા નથી, અમે કોઈ ચોપડા વાંચીને કોઈ સાંભળીને કહેતા નથી. અમારી વાતમાં રિપીટ નથી, મૌલિકતા છે, ઓરિજિનાલિટી છે. કેટલી બધી જબરજસ્ત ગંભીર વાત છે. એક પુરુષ એવો આ કાળે પ્રાપ્ત થાય કે શાસ્ત્રોના રહસ્યનો તો પારગામી છે જ, બહુશ્રુત તો ખરો જ, પરમશ્રુત તો ખરો જ, પણ શાસ્ત્રો સિવાય પણ પરમાર્થની જે ધારાઓ ચાલી રહી છે એ ધારાઓનો પણ અનુભૂત કરનારો પુરુષ, અને સમય મળે ત્યારે પોતાની વાણીની અંદર એને વ્યક્ત કર્યો છે, એટલી તેની વાણીની અતિશયતા છે. એટલે ઉમાશંકરે કહ્યું કે અધ્યાત્મના કેટલાય ભાવો એવા છે કે જેની અભિવ્યક્તિ શક્ય જ નથી, અરૂપી એવા આત્માના ભાવોની અભિવ્યક્તિ ભાષામાં કેવી રીતે આવી શકે. પણ કે છે શ્રીમદ રાજચંદ્રજીની આધ્યાત્મિક અનુભૂતિનો એમનો અનુભવ એને તંતોતંત એના શબ્દોની અંદર મૂક્યો છે. એ કે છે જે વાંચીને અમારું તો માથું નમી પડે છે. એ ઉમાશંકર જોશી, એ પંડિત સુખલાલજી, આ બધા શબ્દોના સ્વામી હતા. એણે કહ્યું કે આ વસ્તુ તમને ક્યાંય આટલો બધો અમે અભ્યાસ કરી જ શાસ્ત્રોનો, સાહિત્યનો, ભાષાનો, આ ક્યાંય મળતું નથી. આપણને હજી આ દુર્લભતાની ખ્યાલ આવ્યો નથી કે આપણને જે મળ્યું છે એ શું મળ્યું છે. આને અલૌકિક વાત, લોકોત્તર કહેવાય. શાસ્ત્રની વાત તો ઘણી મળશે, એમાં ભેદ ભાંગા નય નિક્ષેપ પ્રમાણ અનેક પ્રકારના ન્યાયના સિદ્ધાંતો, પછી એની ભરપૂર ચર્ચા વાદ વિવાદ ઘણું ચાલશે, અને આ તો એનાથી પર છે આખી વાત જ. કોઈ 436નો પત્ર લ્યો, કોઈ આ પત્ર લ્યો, ત્યાર પહેલાં આગળના 833 આપણે વાંચ્યો લ્યો, આને ક્યાં શાસ્ત્રની પરિભાષા સાથે સંબંધ હતો? એટલે આ 913ને આપણે સમજવો જરા કઠિન પડે. એ 13 એમાંથી શરૂ થાય છે કે માર્ગ પ્રકાશિત કરનાર અરિહંત પરમાત્માઓ તીર્થંકર રૂપે જે છે, જેણે તીર્થની સ્થાપના કરી, એવા પુરુષોએ માત્ર એમને કહી દીધું તો કે ના, એ પેલા માર્ગની ગવેષણા કરવા તત્પર થયા. ગવેષણા, શોધ, સંશોધન, રિસર્ચ, ગહન શોધ, ડીપ રિસર્ચ એ તૈયાર થયા. શેનો? તો કે આ ક્લેશ, સંકલેશ, બાહ્ય અભ્યંતર, એની જે આ અસાતા છે એનાથી પ્રજ્વલિત એવી અસાતાનો આત્યંતિક વિયોગ થઈ શકે છે. જગત તો રહેવાનું છે, જગતનો નાશ નહીં થાય, પણ જગતથી થતા ક્લેશ અને સંકલેશની જ્વાળાઓ છે જે અશાંત કરે છે. આનો આપણને આત્યંતિક વિયોગ થાય એ કદી આપણને સ્પર્શી ન શકે અમારા આત્મતત્વને. એવું થઈ શકે? વિચારવાનું સૂત્ર જો વિચારો કે કેવી વાત મૂકી છે. ઉત્તમ પુરુષો તે અંતર દહારૂપ સાતા અને બાહ્ય અભ્યંતર સંકલેશ અગ્નિ રૂપે પ્રજ્વલિત એવી અસાતા. સાતા અને અસાતાની વ્યાખ્યા જોજો. સાતા કેવી? અંતર દહારૂપ. બહાર બધું સરસ હોય, અંદરનો દાહ બન્યા. અરે મારી વ્યથા અને મારી વેદના એ તો હું જાણું છું, તમને લાગે કે તમારે ત્યાં તો ભૈરો ભાઈદ્રો છે, આવું સરસ કુટુંબ છે, આવી દીકત ધંધો છે અને સતત આવક છે, તમને તો રજવાડાનો સુખ છે, ચોથા આરાનો સુખ છે, તારે બોલવું એટલું બોલ, પણ મારો અંતરદાહ તને કેવી રીતે કેવો? આ બધાની વચ્ચે પણ મારી જે અંતરદાહની જે સાતાની અંદર રહેલો છે એ તમને કેવી રીતે વ્યક્ત કરો? અને બાહ્ય અભ્યંતર સંકલેશ રૂપ જે અગ્નિની પ્રજ્વલિત પણ છે, જેમને સ્પર્શે છે કંઈ નથી, પણ પોતાના એવા કોઈ વહાલા હોય, એને કોઈ એવો નાના બાળકને કે દીકરીને કે ક્યાંક પૌત્ર પૌત્રીને એવો રોગ થયો તો એનો સંકલેશ આને કંઈ નથી, અને ભરપૂર પુણ્યનો ઉદય છે, પણ એની અંદર આનું જે દુઃખ ઉત્પન્ન થયું છે એનો સંકલેશ કેટલો. કેટલીક વાર વ્યાધિની રોગની ચિંતા રોગીને ન હોય એથી વિશેષ આ સમજનારા એના વડીલ છે એને વધારો હોય, કે આને ખ્યાલ નથી પણ આ જીવનમાં સુખી નહીં થઈ શકે, આ દર્દ એવું ભયંકર છે, આ સ્થિતિ એવી છે, આ સ્થિતિથી આનું શું થશે, પોતાને કંઈ નથી. આ સંકલેશ બાહ્ય અને અભ્યંતર એની પ્રજ્વલિત શબ્દ મૂક્યો છે, પ્રજ્વલિત જ્વાળાઓ છે, આનો આત્યંતિક વિયોગ થાય. સુખની શોધ, કેવું સુખ, કેવી શાંતિ, આત્યંતિક વિયોગ. અને એ ખબર પડી કે આ બધાનું કારણ દેહાધ્યાસ સિવાય કંઈ નથી, દેહ સિવાય કંઈ નથી. જ્યાં સુધી જીવને દેહનો યોગ છે ત્યાં સુધી આવું કોઈ સાતા કે અસાતાથી વિયોગ એને થઈ શકે એમ છે જ નહીં. જ્યાં સુધી દેહધારી છે ત્યાં સુધી સુખ દુઃખના પરિણામ એ ભોગવા જ કરવાનો છે. માટે કહ્યું દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ. મોક્ષ શું છે તો સમજાય કે મોક્ષની વ્યાખ્યા શું? અવ્યાબાદ સુખ કોને કહે કે જગતની કોઈ શક્તિ વિદ્યમાન હોય છતાં એના સુખને બાધા પહોંચાડી શકે નહીં, એના સુખમાં અવરોધ કે અંતરાય ઉત્પન્ન કરી શકે નહીં, અસ્પૃશ્ય છે એની વચ્ચે હોવા છતાં, કેમ કે આત્યંતિક વિયોગ છે. હવે એનું સુખ અબાધિત છે, અખંડ છે, અભંગ છે, કારણ કે સ્વાધીન છે, સ્વરૂપનું છે. આવો માર્ગ ગવેષવા આ મહાપુરુષો તત્પર થયા અને તે માર્ગને ગવેષી પ્રતીત કરી, માત્ર ગવેષીને સોયદો એમ નહીં, ખાતરી કરી, સાચો વૈજ્ઞાનિક, સાચો સંશોધક, કંઈ પણ વસ્તુ સુખના માર્ગની અથવા દર્દના નાશની શોધ કરીને પેલા પ્રયોગ કરે છે પોતા ઉપર. જાણે અજાણે પણ કોઈ જીવને મારા થકી દુઃખી ન થવું જોઈએ, કોઈ જીવને દુઃખ ન પહોંચવું જોઈએ. મેં જે સંશોધન કર્યું છે, હું જગત સામે જે ઉપાય રૂપે મૂકું છું અને જગતમાં કોઈ જીવો ઉપાયની એ આચરણ કરે અને એના પરિણામે એ દુઃખી થાય, તો આ સાચા સંશોધકને કદી માન્ય નથી. એટલે આપણે ત્યાં આયુર્વેદમાં પણ એક શબ્દ પ્રયોગ આવે છે, જો આપણે બરોબર વાંચતા હોય તો, આ અનુભૂત પ્રયોગ છે એમ લખે. આ યોગ છે દવાનો, આટલા આટલા મૂકવું, આટલી માત્રા લેવી, આનું આ પછી કરવું લખે, આ અનુભૂત યોગ છે. આ ઔષધોનો જે અમે મેળ કર્યો છે એનું પરિણામ અનુભૂત છે. એટલે અમે તમને થિયરીના આધારે નથી કહેતા કે આમ કરો તો તમને સુખ મળે જ, આમ કરો તો શાંતિ મળે, એવી થિયરી નથી અમારી પાસે, અનુભવ છે. તો અહીંયા કહે છે પ્રતીત કરી, પ્રતીત કરવું એટલે અંશે પણ અનુભવ કરવો, શબ્દથી નહીં. એટલે સંકેત માટે આ શબ્દ પ્રયોગ વાપરાય છે કે સંકેતમાં આત્માની પ્રતીતિ થવી જોઈએ. તું આત્મા સમયસર વાંચ્યો કે ફડફડાટ બોલતો જ આત્મા આત્મા એની વાત નથી થતી. તને અંદરથી હું દેહથી ભિન્ન એવો આત્મા છું, શરીરમાં જ છું, જાણનાર છું, ચૈતન્ય છું, જ્ઞાયક છું, પ્રકાશ કરનાર છું, એનાથી જ આ બધું જગત છે. અરે હું નથી, શરીરનું કંઈ અર્થ જ નથી. આ બધી રમત જે સંસારની છે એ તો અંદર અજ્ઞાત રૂપે રહેલો, અરૂપી રીતે રહેલું એવું મારું ચૈતન્ય તત્વ છે, સદા સદૈવ અખંડ, અવિનાશી, શુદ્ધ, સહજાનંદી. આ છે, કોઈ પદાર્થથી હું સુખી દુઃખી નથી, પણ એ પદાર્થનું વેદન કરનાર અને એના બધા ભાવોને જાણનાર, જળ અને ચૈતન્ય બધા ભાવોને, એવો હું અંદર છું. માટે આ બધી લીલા ચાલી રહી છે. એને પોતાના આવા અસ્તિત્વની, ભલે મને હું આખો એમાં શુદ્ધ સ્થિર રહી શકતો નથી, પણ હવે મને આત્મા છે એવી ફલાણાભાઈ કહે છે એટલા આત્મા છે, અહીંયા લખ્યું છે માટે આત્મા છે એમ નથી. હું આત્મા, હવે એ ન લખે ને કાઢી નાખે, બીજી આવૃત્તિ બહાર પાડે કે ના ના મારી ભૂલ થઈ ગઈ હતી, આત્મા જેવી કોઈ ચીજ નથી, તોય તું તારા ઘરે. મારો અનુભવ છે આત્મા છે, મારી પ્રતીતિ છે હું આત્મા છું, દેહ નથી. આવો હુંકાર, આવો ભણકાર, આવો શ્રદ્ધાનો રણકાર આપણને સાધનામાંથી આવે. પ્રતીતિ સુધી જાઓ, સ્થિર ન રહીએ, પણ આવે તો ખરી ને, અને એકવાર આવે તો અનંતકાળ રખડાવશે. ગમે ત્યાંથી ખેંચીને પણ તને તારા સિદ્ધત્વ તરફ લઈ જશે. પ્રતીતિ હશે તો, શાબ્દિક જ્ઞાન હશે, ગોખણ્યું હશે, વાંચેલું હશે, સાંભળેલું હશે, કંઈ ઠેકાણું નહીં પડે, ક્યાંનો ક્યાંય અનંત ભવસાગરમાં ઉકલી જઈશ, કોઈ હાથ નહીં ચાલે. પ્રતીતિ આ જ્ઞાની પુરુષની વિશેષતા, ગવેષણા કરવી, પ્રતીતિ કરવી, અને જે માર્ગ પ્રતીતિઓ છે એનો એને આરાધન કરવું છે. આરાધન કરીને એ અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. એ તો એ પરમપદ જેની ગવેષણા કરી, જેની પ્રતીતિ કરી, એનું આરાધન કર્યું અને પોતે જ એ સ્વરૂપસ્થ થયા. અનંત અવ્યાબાદ સુખનો અનન્ય માર્ગ એટલે સ્વરૂપસ્થ થવું એ જ છે. સ્વરૂપસ્થ થવું, માત્ર જાણવું નહીં. એટલે કૃપાળુદેવ સાદી ભાષામાં કહીએ કે સમજ્યા તે સમાયા. હવે આજે જેટલા સમજણવાળા લોકો આપણે જાણીએ છીએ તો બધા ઉછળે છે. કોણ સમાય છે, કોની અંદર આપણે સમાવાનું આ સ્ટેજ જોયું કે હવે પોતામાં સમાઈ રહ્યો છે. પરમપદમાં એને જવાનું છે. જેમ પરમપદને જાણો છો તો ઉલટાનો એ તો બધું જાણીને બહાર ઉછો ઠેકડા મારતો હોય જગતમાં. એની બહિર્મુખતા વધી જાય, અંતર્મુખતા ઘટી જાય. એ સાધક હતો ત્યારે વધારે અંતર્મુખ હતો અને હવે બહિર્મુખ થયો છે. અને બહિર્મુખ એવો થયો જેમ ઘણા કહે ને કે જેટલો ગૃહસ્થમાં નહોતો એટલો વધારે વ્યસ્ત સંન્યસ્તમાં થયો. રંગરાગમાં, આરંભ સમારંભમાં, સિદ્ધિ પ્રસિદ્ધિમાં, માન સન્માનમાં, આના તો ચાળા વધી ગયા. આ સમાવાનું ક્યાં આવ્યું? તેઓ પરમપદમાં લીન થયા. એની અંદર બીજા પેરેગ્રાફમાં એકમાત્ર શબ્દ ખ્યાલ આપવા જેવો છે કે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. ઔષધ શું છે? ઉપશમ. આ વાતને પકડી લેવાની છે. સાતા સાતાનો ઉદય થયા પછી એને આ બધી વૃત્તિ ઉદ્ભવતી, એનું વીર્ય જાગૃત થતું, એ સાધના કરતા, પણ આખરે ઉપાય શું લેતા? બસ ગમે તેવો પરિસર આવે, ગમે તેવા ઉપસર્ગ આવે, સુખી આવે, દુઃખી આવે, અનુકૂળ આવે, પ્રતિકૂળ આવે, એની પાસેનો મંત્ર શું? પરમ ઉપશમ. પરમ ઉપશમ. હે જીવ, તું શાંત થા, શાંત થા, વિરામ પામ, વિરામ. આ સંતાર સંસારની સાતા અસાતા ક્લેશ સંકલેશ, આ તોફાનો ચાલુ જ છે, અડગો થાય એનાથી શાંત. રોજ સમયે સમયે ઘટનાઓ બન્યા જ કરશે, તું શાંત. જોયા કરે ને દૂર રહીને કે સંસારની લીલા છે, આ સંસારનું સ્વરૂપ છે, જોડામાં તું એની અંદર, એના તરફ જેવો જોડાઈશ તો તું એ સંકલેશનો ભાગ બની જઈશ. પણ તું જોયા કર, ઉપશમની ઉપાસના કરો. અદ્ભુત મંત્ર છે ઉપશમની ઉપાસના. સામાયિક વ્રતને શું કીધું છે? ઉપશમ વ્રત. એ સામાયિક કરે ત્યારે સંસારમાં રહીને કરે છે ને, એટલે પછખાણ શેના લીએ છે? સાવધ્ય. સંસાર સાવધ્ય છે, એમાંથી તું એટલો સમય માટે એનાથી દૂર રહે, વિરામ પામ. સર્વ પ્રકારના સાવધ્ય યોગનો પરિત્યાગ કરીને હે પરમાત્મા, હે ગુરુવર્ય, આપની આજ્ઞાથી હું બે ઘડી હવે સામાયિક વ્રતમાં પ્રવેશ કરું છું. આખો સંસાર સાવધ્ય યોગ છે, એમાંથી હું નિવૃત્ત થાઉં છું. ઉપશમ ભાવ, વિરામ ભાવ, શાંત ભાવ, અહીંયા એ ઉપશમ ભાવને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસના. એટલે આ ઔષધ છે. એમ ઔષધ એટલે શું? જે વ્યાધિ હોય એને દૂર કરવાનું સાધન. એ કે દવાનો ડોઝ પીવાનો છે ને પછી ગોળી ખાવાની છે ને એમ મગજમાં ઔષધ નહીં લાવવાનું. ઔષધ છે એ મૂળ વ્યાધિ છે. અનેક પ્રકારના આપણને કસાય થાય એ રોગ છે. ક્રોધ થાય વારંવાર, માયા થાય, માનનો ભાવ આવે, ઔષધ. ક્લેશ સંકલેશ છે એનું ઔષધ. રાગ દ્વેષના પરિણામો થાય એનું ઔષધ ઉપશમ છે. આ સંસારમાં તો ઉપશમ શાંત શ્રાવકની સામાયિક બે ઘડીની હોય અને સાધુની તો સાધુ ઉપશમ વ્રતી છે જીવનભરના. એટલે સાધુનું લક્ષણ ઉપશમ છે, સમતા. સમતાનો ધરનાર સાધુ છે. સમતા એ ઉપશમનો ગુણ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય સાધુ હંમેશા ઉપશમ જ હોય. એ ક્યારેય ઉદ્વિગ્ન થાય નહીં, એ ક્યારેય ખેદયુક્ત થાય નહીં. સતત સંતાના નિર્માં રહે. આ સાધુ વિતરાગના સાધુનું આ લક્ષણ છે. આ પરમેષ્ઠીમાં એને જ્ઞાની પુરુષોએ સ્થાન આપ્યું છે કે સમતાનું પ્રતીક જોવું હોય તો સાધુને જુઓ. ક્ષમા ગુણ એનો કોઈ કામ ચલાવ ગુણ નથી. ક્ષમી, દમી અને ખમી આ બધા એના કાયમી ગુણો છે, એના લક્ષણો છે. એ કષાયોને દમે, વિષયોની વાસનાને દમે, આવેલા આવેગોને શાંત કરે અને પરિષા ઉપસર્ગને ખમે. એને માટે થઈને હવે એને કોઈ પછખાણ લેવાના નથી. એણે જ્યારે પાંચમું વ્રત લીધું, પાંચ વ્રત, તો એ બધું કાયમી આવ્યું. જાવ જીવાયવો, આપણે ત્યાં જાવ નિયમ આવે, જાવ નિયમ પજીવા સ્વામી, એને ત્યાં જાવ જીવ. આ સાધુપણું, આ ઉપશમ વ્રત હવે હું સેવું છું. આવું ઉપશમ વ્રતને કૃપાળુદેવે બહુ સરસ મૂક્યું છે અહીંયા કે આ બધા જ બીજા જે કંઈ ઔષધ હોય તો કરે, ગ્રહણ કરે છે ઉપરની લીટીમાં. અને તમારી શંકા નીકળી જાય, પુનિતાબેન વાંચો. એ કે છે, કેટલા કારણ વિશેષને યોગે વ્યવહારાદિ ગ્રહણ કરવા યોગ્ય ઔષધો ગ્રહણ કરે મર્યાદામાં રહીને, પણ આ ઔષધ તો સર્વોત્કૃષ્ટ છે. બીમાર પડ્યા છીએ, રોગ અનેક પ્રકારના થાય છે, તો વ્યવહારાદિ જે ચાલતા હોય તે, પણ તું કયું ઔષધ લે છે સાધક તરીકે? ઉપશમનું. કે તને તકલીફ છે તો દવા લીધી, ગોળી લીધી, ડૉક્ટરને જે આપવું એ આપશે અને સંબંધીઓ જે સેવા કરવી છે કરશે, પણ તારે કયું ઔષધ લેવાનું છે? કયું? ઉપશમ. પરમ શાંતિ રાખ તું, શરીરને જે કંઈ થયું છે તું તો શાંતિ રાખ. તો એ દવા તો લેતો લેશે, પણ આ કંઈક ને ઉલાડતો જશે. એ તમે કોઈ કંઈ કરતા, ડૉક્ટરને ખબર પડતી, દવાઓ મળતી નથી. આ એકવાર લીધીને ભૂલાઈ ગઈ, તમે કાંઈ યાદ ન કર્યું, ધ્યાન રાખતા જાઓ શું સેવા કરો છો. આ શું માઇન્ડ તોફાન આ બધા, જાણે બધું દુનિયા કે તારા બાપની નોકર. તું ભાઈ એક ઔષધ લેને, જ્ઞાનીએ કીધું છે એ, ઓલા બધા લેવાય કે ન લેવાય? ભાવસાગર તરી જઈશ, આર્ત ધ્યાનથી બચી જઈશ, નીચી ગતિના માઠી ગતિના બંધ નહીં થાય. એક તારી બીમારીમાં, તારી અસુવિધામાં, તારી અસાતામાં તો ઉપશમનો જો ઔષધ વાપરીશ તો બીજા ઔષધની જરૂર હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. હોય તો એ જલ્દી જે કાંઈ એનો યોગ થવાનો હશે તે થશે, પણ નહીતર ઉપશમ એ તો તારા આત્મકલ્યાણ માટેનું શ્રેષ્ઠ ઔષધ છે. શરીરની વ્યાધિની દવા લેશ, આત્માના કલ્યાણની દવા નથી લેતો? તો દવા તો મોટા ડોક્ટરની આપણે પસંદ કરીએ, કોની લેવાની? આને તેને મોટા ડોક્ટર, આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ડોક્ટર છે જેણે આ ગવેષણા કર્યા પછી, સંશોધન કર્યા પછી આવી શોધખોળ કરી છે. આપણે જેમ વિદેશથી દવા મંગાવીએ છીએ ને, આ વિદેશ નહીં સિદ્ધ ક્ષેત્રમાંથી દવા મંગાવીએ છીએ. એનું અનુસંધાન અમે કર્યું અને નેટ ઉપર જોયું, એણે કીધું કે જ્યારે શરીરની બીમારી આવે, એના રોગ આવે, ત્યારે એનું જે કંઈ વ્યવહારિક ઔષધ લેવાય લેજે, પણ એ રોગને કારણે તારું આત્મકલ્યાણ બગડે નહીં, માટે તને એક ઔષધિ અમે પ્રિસ્ક્રિપ્શન આપીએ છીએ અને એ છે ઉપશમ. બેસે છે કઈ વાત? એ પોતાનું અત્યારે શાંત ભાવમાં સ્થિર થવું, પોતાના આત્મ સ્વભાવમાં સ્વરૂપમાં લીન થવું, પરમ ઉપશમ એને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા, આ ઔષધની ઉપાસના કરવાની છે. આ આત્મકલ્યાણનું ઔષધ છે, રોગની વાત જુદી. અને આ ઔષધ પ્રિસ્ક્રાઇબ કરનાર જે પરમપદમાં લીન થયા છે એવા શ્રેષ્ઠ વિતરાગુણો છે. એક એક વાતને સમજવા પ્રયત્ન કરીએ, સમયની મર્યાદા છે, પણ આ શબ્દ માત્ર પકડાય એમ નહીં, આ પકડાવવું જોઈએ. આ રોજની સ્થિતિ છે આપણી, આ અવસ્થા છે રોજની. અહીંયા બેઠેલા બધા હવે અડધે પહોંચી ગયા છે, એ જે હોય તે અડધે તો પહોંચી ગયા. બધાને કેટલા થયા એ ખબર છે, કેટલા થયા ફટ બોલશે, 52, 55, 60, 62, કેટલા બાકી? તો આ ઔષધની વિચારણા અત્યારે, બાકીના ઔષધની બહુ વાત કરીએ, કોઈને સૂચન પણ 10 પ્રકારના દઈએ. આ દીધું કોઈને સૂચન કે ભાઈ તને જે દર્દ હોય તે, પણ હું તને એક ઔષધ આપું છું ઉપશમનું, જે હોય તે એને ખમી લેજે, પણ ઉપશમ રાખજે. એ તો સાજો થશે, એના ઘરના સાજા થશે. વિશેષ અવસર
જે થોડો ભાગ બાકી છે સોમવારે લેશું. સુખદાન સો સંત જય.